એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે એમની તપાસ કરવાની રીત, જે સવાલો એ પૂછે છે, શું એ હંમેશાથી આવું જ હતું?
બહુ સારો સવાલ છે. મોટાભાગે આપણે શું માનીએ કે મેડિકલ સાયન્સ એટલે બસ આગળ જ વધવાનું, આજે જે છે એ ગઈકાલ કરતા સારું જ હોય. પણ શું ખરેખર એવું જ છે હંમેશા?
અને બસ આ જ સવાલના મૂળ સુધી આપણને લઈ જાય છે એક જબરજસ્ત પુસ્તક. મિશેલ ફુકોનું પુસ્તક છે ક્લિનિકનો જન્મ, તબીબી દૃષ્ટિકોણનો પુરાતત્વ. આજે આપણે આની જ ઊંડી વાતો જરા સરળ રીતે સમજવાની કોશિશ કરીશું.
બિલકુલ. અને આ પુસ્તક ખરેખર આપણને પેલી ડૉક્ટરની ખુરશીની બીજી બાજુએ બેસાડી દે છે, વિચારવા મજબૂર કરે છે કે આ ડૉક્ટર આપણને જે રીતે જુએ છે, પેલી ખાસ નજર, એ બની કેવી રીતે અને એની આપણા પર દર્દી તરીકે શી અસર પડે છે.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત. પહેલાં થોડું જાણીએ આ પુસ્તકના લેખક મિશેલ ફુકો વિશે. સાંભળ્યું છે કે એ કોઈ આમ સીધા સાદા ઇતિહાસકાર નહોતા, ખરું ને?
જરા પણ નહીં. મિશેલ ફુકો, એમનો સમય 1926 થી 1984નો, ફ્રાન્સના બહુ મોટા ગજાના ફિલોસોફર અને વિચારક. ઇતિહાસકાર તો શું કરે, તારીખ, ઘટના, કોણે શું કર્યું એ નોંધે. પણ ફૂકોનું કામ સાવ જુદું. એમને તો કહી શકાય જ્ઞાનના પુરાતત્વવિદ.
જ્ઞાનના પુરાતત્વવિદ એટલે એ વળી શું, જરા સમજાવશો?
હા, એટલે જેમ પેલો પુરાતત્વવિદ જમીન ખોદીને જૂના વાસણ કે ઓજાર કાઢે ને, એમ ફૂકો ઇતિહાસના પાના ખોદીને એ સમજવા મથ્થા કે કોઈ ચોક્કસ સમયે લોકો વિચારતા કેવી રીતે હતા, કઈ વાતો સાચી મનાતી હતી, કઈ વાતો તો વિચારી પણ નહોતા શકતા, મતલબ કે જ્ઞાનની પાછળ કયા નિયમો કામ કરતા હતા એ શોધતા.
અચ્છા, એટલે ઘટનાઓ નહીં પણ વિચારવાની રીતનો ઇતિહાસ. બહુ રસપ્રદ.
બરાબર. અને ક્લિનિકનો જન્મમાં એમણે બરાબર આ જ કર્યું છે. એમણે એ નથી જોયું કે કયા ડોક્ટરે કઈ નવી દવા શોધી, ના, એમણે એ જોયું કે ડોક્ટરોની જોવાની રીત, વિચારવાની રીત, બીમારી વિશે વાત કરવાની આખી સ્ટાઇલ, જેને એ ડિસ્કોર્સ કહે છે, એ કેવી રીતે બદલાઈ, અને આ બદલાવમાંથી જ આધુનિક દવાઓ જન્મી.
એટલે એમણે જૂના મેડિકલ પુસ્તકો, હોસ્પિટલના રેકોર્ડ્સ, સરકારી કાગળો જોયા, પણ ખાલી તથ્યો માટે નહીં પણ એ સમજવા કે પેલી ડોક્ટરની નજર, જેને આપણે મેડિકલ ગેઝ કહીએ, એ કેવી રીતે બની. આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો પણ વિચારવાની આખી સિસ્ટમમાં આવેલો મોટો ફેરફાર હતો.
તો પુસ્તકનો મુખ્ય મુદ્દો શું છે, શું કહેવા માંગે છે ફુકો આમાં?
ફુકોની સૌથી મોટી અને કદાચ થોડીક ચોંકાવનારી વાત એ છે કે આપણે જે આધુનિક દવાઓને ઓળખીએ છીએ ને, એ કોઈ ધીમી સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિનું પરિણામ નથી. એવું નથી કે બસ ધીરે ધીરે દવાઓ સુધરતી ગઈ.
ઓ, તો પછી શું થયું, કોઈ મોટો ધડાકો?
હા, લગભગ એવું જ. ફુકો કહે છે કે 18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં જાણે અચાનક એક મોટો કટ આવ્યો હોય ને, એમ બધું બદલાઈ ગયું. એક ભંગાણ આવ્યું. સમાજ જે રીતે બીમારીને જોતો હતો, શરીરને સમજતો હતો, એમાં મૂળભૂત પરિવર્તન આવી ગયું.
કમાલ છે. એટલે આખી વિચારવાની સિસ્ટમ જ બદલાઈ ગઈ
એમ?
હા.
પહેલા જુઓ, 18મી સદીમાં ડોક્ટરનું કામ શું? મુખ્યત્વે દર્દી જે લક્ષણો કહે એના આધારે બીમારીનું નામ પાડવાનું. જાણે કોઈ લાઇબ્રેરિયન હોય ને પુસ્તકોને વિષય પ્રમાણે ગોઠવે. શરીર તો જાણે ગૌણ હતું, દર્દી શું બોલે છે એ મુખ્ય હતું.
હા.
પણ પછી, ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ પછી, પરિસ્થિતિ બદલાઈ. નવી હોસ્પિટલો બની, જે ખાલી સેવા માટે નહોતી પણ શિક્ષણ અને સંશોધન માટે હતી. આજ આપણી ક્લિનિક, અને અહીંથી આખી ગેમ ચેન્જ થઈ ગઈ.
આ નવી ક્લિનિકમાં શું થયું?
બીમારી હવે કોઈ હવામાં તરતું નામ ના રહી. એ બની ગઈ શરીરની અંદર રહેલી કોઈ નક્કર ભૌતિક વસ્તુ, કોઈ ઘા, લીઝન. હવે દર્દી શું કહે છે એના કરતાં ડોક્ટર શું જુએ છે, શું શોધી કાઢે છે, એ વધુ મહત્વનું બન્યું.
અને આ જોવાની ખાસ રીત, એ જ છે તબીબી દૃષ્ટિ, મેડિકલ ગેઝ. ડોક્ટરની પેલી તાલીમ પામેલી નજર, જે શરીર પર અને શરીરની અંદર બીમારીના ચિહ્નો વાંચી શકે. અને આમાં તમે માનો નહીં પણ શબ પરીક્ષણનો બહુ મોટો ફાળો રહ્યો, મરેલા શરીરને ખોલીને જોવાથી જીવતા શરીરના રહસ્યો ખુલ્યા.
તો ફુકોનું આ પુસ્તક શું કરે છે? એ આધુનિક મેડિકલ વિચારધારાના મૂળિયા ખોદે છે. સમજાવે છે કે આપણે આજે જે રીતે દવાઓ વિશે વિચારીએ છીએ, ડોક્ટરને જોઈએ છીએ, એના નિયમો ક્યારે અને કેવી રીતે બન્યા.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆત કરીએ એ સમયથી જ્યારે ક્લિનિક નહોતું, એટલે કે પેલી 18મી સદીની દવા.
હા, જેને ફુકો વર્ગીકરણીય દવા કહે છે. એવું સમજો ને કે ડોક્ટર પાસે એક મોટો ચાર્ટ હોય અને એમાં અલગ અલગ ખાનામાં બીમારીના નામ લખેલા હોય લક્ષણોના આધારે. જેમ કે તાવ, ખાંસી, શરદી તો આ બીમારી, તાવ, શરીરમાં દુખાવો, ચકામા તો પેલી બીમારી. બસ ખાનામાં ફિટ કરવાનું.
એટલે કે ફોકસ બીમારીના પ્રકાર પર હતો, દર્દી કોણ છે એના પર નહીં. જાણે ડોક્ટર કહેતા હોય આ દર્દીને ટાઇફોઇડ નામનો રોગ લાગુ પડ્યો છે, પણ એ ટાઇફોઇડ આ સ્પેસિફિક દર્દીમાં કેવો છે એના કરતાં ટાઇફોઇડનું આદર્શ સ્વરૂપ શું છે એ વધુ મહત્વનું. શરીર તો જાણે ખાલી એક સ્ટેજ હતું જ્યાં લક્ષણો દેખાતા હતા. રોગનું અસલી સત્ય તો પેલા ચાર્ટમાં, વર્ગીકરણમાં હતું.
પણ પછી બધું બદલાયું. ફ્રેન્ચ ક્રાંતિ થઈ, બીજા મોટા સામાજિક રાજકીય ફેરફારો થયા. રાજ્યને, સરકારને તંદુરસ્ત નાગરિકોની જરૂર પડી, સૈનિકોની જરૂર પડી. એટલે જૂની હોસ્પિટલ્સ, જે મોટે ભાગે ગરીબો માટે દાન ધર્મનું કેન્દ્ર હતી, તે બદલાવા લાગી.
અને જન્મ થયો ક્લિનિકનો. આ ક્લિનિક ખાલી દવાખાનું નહોતું, એ શિક્ષણ અને સંશોધનનું કેન્દ્ર હતું. અહીં મોટી સંખ્યામાં દર્દીઓ હતા અને મેડિકલ વિદ્યાર્થીઓ એમને જોઈને, એમની તપાસ કરીને શીખતા હતા. એટલા હોસ્પિટલ હવે ચેરિટીની જગ્યા મટીને એક જાતની સાયન્સ લેબ બની ગઈ.
આનાથી શું થયું કે એક મોટો ફેરફાર આવ્યો. દર્દી હવે વ્યક્તિ મટીને કેસ બની ગયો, અભ્યાસ કરવા માટેનું એક ઉદાહરણ, એક નમૂનો. ડોક્ટરોને વિદ્યાર્થીઓ આ કેસોનો અભ્યાસ કરીને બીમારીઓ વિશે સામૂહિક જ્ઞાન બનાવતા હતા. આખી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક દર્દીની પોતાની વાત, એનો અનુભવ એ થોડો પાછળ રહી ગયો.
અને બસ આજ ક્લિનિકના વાતાવરણમાં પેલી તબીબી દૃષ્ટિનો જન્મ થયો. આ ફુકોના પુસ્તકનું હાર્ટ છે એમ કહી શકાય. ડોક્ટર હવે ખાલી કાનથી સાંભળતા નહોતા, પણ આંખથી જોતા હતા. અને આ જોવું એટલે કોઈ સામાન્ય જોવું નહીં.
તો કેવું હતું એ જોવું? શું ખાસ હતું એમાં?
એ ખાસ તાલીમ પામેલી નજર હતી, જે શરીર પર બીમારીના નાનામાં નાના ચિહ્નો પકડી પાડતી. જેમ કે ચામડીનો રંગ બદલાયો હોય, ક્યાંક સોજો દેખાય, સ્ટેથોસ્કોપથી છાતીનો અવાજ સાંભળીને કંઈક અસામાન્ય પકડાય. જોવાનું અને સ્પર્શ કરવાનું મહત્વ એકદમ વધી ગયું. સાંભળવાનું થોડું ગૌણ થયું.
એટલે લક્ષણ જે દર્દી કહે ને બદલે ચિહ્ન જે ડોક્ટર જુએ કે શોધે વધુ મહત્વનું બન્યું. જેમ કે દર્દી કહે મને છાતીમાં બહુ દુખે છે, આ લક્ષણ, પણ ડોક્ટર સ્ટેથોસ્કોપથી સાંભળીને કે એક્સરે જોઈને કોઈ અસામાન્ય વસ્તુ પકડે, આ ચિહ્ન, તો ચિહ્નને વધુ વજન મળતું.
બરાબર, બરાબર.
અને આ દૃષ્ટિને સૌથી વધુ તાકાત ક્યાંથી મળી? શબ પરીક્ષણથી. ફુકો અને શબની સર્વોપરિતા કહે છે. જ્યારે ડોક્ટરોએ મૃત્યુ પછી શરીર ખોલીને જોવાનું શરૂ કર્યું, ત્યારે એમને પહેલીવાર ખબર પડી કે બીમારીના કારણે શરીરની અંદર ખરેખર શું ફેરફારો થાય છે. પેલો ઘા પ્રત્યક્ષ દેખાયો. પછી એમણે જીવતા દર્દીમાં જોયેલા ચિહ્નોને મૃત શરીરમાં દેખાતા ઘા સાથે જોડવાનું શરૂ કર્યું.
બાયસેટ નામના એક ડોક્ટરનું વાક્ય ફુકો ટાંકે છે, નહીં? કંઈક એવું કે થોડા શબ ખોલો એટલે જે અંધારું ખાલી જોઈને દૂર નથી થતું એ તરત દૂર થઈ જશે. જાણે મૃત્યુ પોતે જ જીવન અને બીમારીનું સાચું ચિત્ર બતાવતું હતું.
હા, બરાબર.
અને આજે નવી જોવાની રીત આવીને એણે દવાની ભાષા પણ બદલી નાખી. હવે બીમારી વિશે વાત કરવાની એક નવી જ વ્યાકરણ રચાઈ ગઈ.
ઓહ, એ કઈ રીતે, ભાષા કેવી રીતે બદલાઈ?
હવે ડોક્ટરો બીમારીને શરીરના એક ચોક્કસ નકશા પર, એનાટોમીના નકશા પર મૂકવા લાગ્યા. આને કહેવાય એનાટોમો ક્લિનિકલ પદ્ધતિ. મતલબ કે જો કોઈ લક્ષણ દેખાય તો તે શરીરના કયા અંગમાં, કઈ જગ્યાએ, કઈ પેશીમાં ખરાબી છે એ શોધવાનું મુખ્ય બન્યું. બીમારી હવે કોઈ હવામાં ઉડતી અમૂર્ત વસ્તુ ન હતી, પણ શરીરની અંદર ચોક્કસ જગ્યાએ રહેલી ભૌતિક વાસ્તવિકતા હતી.
આનાથી તો શરીર જાણે એક પુસ્તક બની ગયું, જેને ફક્ત તાલીમ પામેલો ડોક્ટર જ વાંચી શકે. સામાન્ય માણસ પોતાના શરીરના સંકેતો સમજવામાં જાણે અબળ હોય એવું થઈ ગયું.
અને બસ અહીં જ ફુકોનો પેલો શક્તિ અને જ્ઞાનનો સિદ્ધાંત આવે છે, પાવર નોલેજ, જેની પાસે જાણવાનું જ્ઞાન છે તેની પાસે શક્તિ છે. ડૉક્ટરની આ નવી ક્ષમતા શરીરની અંદર જોવાની અને સત્ય જાણવાની એણે ડૉક્ટરને દર્દી પર અભૂતપૂર્વ સત્તા આપી દીધી. આ નવું જ્ઞાન ખાલી જાણકારી નહોતું, એ એક પ્રકારનું નિયંત્રણ પણ હતું.
વાહ, આ તો ખરેખર રિકારાજ જેવી વાત છે. ચાલો આ પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવી લઈએ. મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો સંદેશ તો પેલી તબીબી દૃષ્ટિ, મેડિકલ ગેઝ જે.
હા બિલકુલ, એ ખાસ તાલીમ પામેલી વસ્તુનિષ્ઠ ઓબ્જેક્ટિવ નજર જે આજે પણ મેડિકલ પ્રેક્ટિસના કેન્દ્રમાં છે. ક્યારેક આપણને એવો અનુભવ થાય ને કે ડૉક્ટરે મારી વાત ધ્યાનથી સાંભળી જ નહીં, બસ રિપોર્ટ જ જોયા કર્યા, કે પછી 2 મિનિટમાં તપાસ પતાવી દીધી. એ કદાચ આ દૃષ્ટિનો જ વારસો છે. આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે આ દૃષ્ટિ કેવી રીતે કામ કરે છે એ સમજવું ઉપયોગી થઈ શકે.
બીજો મુદ્દો પેલો ભંગાણનો, કે દવાનો વિકાસ આમ સીધી લીટીમાં નથી થયો, પણ એમાં મોટા કૂદકા અને પરિવર્તન આવ્યા છે. આ આપણને વૈજ્ઞાનિક પ્રગતિના બહુ સરળ ખ્યાલો પર સવાલ ઉઠાવતા શીખવે છે. કદાચ બધું હંમેશા વધુ સારું જ નથી થતું હોતું, ક્યારેક ખાલી અલગ થતું હોય છે.
ત્રીજું, ક્લિનિક પોતે સંસ્થા તરીકે એ કેવી રીતે જ્ઞાન અને શક્તિનું કેન્દ્ર બન્યું. સંસ્થાઓ જેમ કે આજની મોટી હોસ્પિટલો એ કેવી રીતે આપણી સારવાર અને આપણા અનુભવને આકાર આપે છે. હોસ્પિટલની ડિઝાઇન, ત્યાંની પ્રોસેસ, બધું જ દર્દીના અનુભવ પર અસર કરે છે, ખરું ને?
હા, સાચી વાત. અને ચોથો મુદ્દો, શરીર એક જાણકારીના પદાર્થ તરીકે, બોડી એઝ એન ઓબ્જેક્ટ ઓફ નોલેજ. શરીર બીમારીનું મૂળ અને સત્ય બન્યું, જેને વૈજ્ઞાનિક રીતે ચીરીને તપાસીને સમજી શકાય. આજકાલ MRI, CT સ્કેન જેવા મશીનો આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. ઘણીવાર મશીનની તસવીર દર્દીના પોતાના અનુભવ કરતાં વધુ સાચી ગણાય છે. આ ટેકનોલોજી આપણને મદદ તો કરે છે, પણ ક્યાંક એ આપણને આપણા શરીરના અનુભવથી દૂર પણ કરી રહી છે, એ વિચારવા જેવું છે.
ફોકોના લખાણમાં કેટલાક વિચારો એવા ધારદાર છે ને કે સીધા મગજમાં ઉતરી જાય, આપણે અમુક મુખ્ય વિચારો યાદ રાખી શકીએ.
હા, જેમ કે પહેલો વિચાર, ડૉક્ટરના સવાલમાં આવેલો ફેરફાર, પહેલાં પૂછાતું તમને શું તકલીફ છે, આમાં દર્દીના વર્ણન પર ભાર હતો. પછી પૂછવા લાગ્યું ક્યાં દુખે છે, આમાં શરીરના સ્થાન પર ભાર આવ્યો. આ નાનકડો ફેરફાર જુઓ, આખી વિચારધારા બદલી નાખે છે.
બીજો વિચાર, પેલું શબ પરીક્ષણનું મહત્વ. ફક્ત બહારથી જોવું ભ્રામક હોઈ શકે છે, અસલી સત્ય તો શરીર ખોલવાથી જ ખબર પડે. આ એક વાક્ય જ પેથોલોજીને આધુનિક દવાના કેન્દ્રમાં લઈ દે છે.
ત્રીજો વિચાર, પેલી તબીબી નજર કંઈ બહુ પ્રેમાળ કે નરમ નથી હોતી. ફૂકો કહે છે તે વાસ્તવિકતાને સ્કેલ્પલ, છરીની જેમ કાપીને વિચ્છેદિત કરીને સમજવાલાયક બનાવે છે. આ એ સમજાવે છે કે કેવી રીતે ડૉક્ટરની નજર વસ્તુઓને અલગ તારવીને એનાલિટિકલી જુએ છે, જે ક્યારેક દર્દીના એકંદર અનુભવને કદાચ અવગણી શકે છે.
જે મને બહુ અસરકારક લાગેલો, દર્દી પોતાના રોગનો જાણે એક અકસ્માત બની જાય છે. મતલબ કે ધ્યાન રોગ પર એટલું કેન્દ્રિત થઈ જાય છે કે વ્યક્તિ પોતે એનો અનુભવ એ બધું ગૌણ બની જાય છે. આ આધુનિક દવાની એક મોટી ટીકા પણ રહી છે કે તે વ્યક્તિને નહીં પણ રોગને જુએ છે.
તો આ બધી વાતો આપણે જાણી ખૂબ રસપ્રદ છે, પણ સામાન્ય જીવનમાં આનો શું ઉપયોગ, આમાંથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે સૌથી પહેલું તો આપણે ડૉક્ટર દર્દીના સંબંધને વધુ સારી રીતે સમજી શકીએ. જો ક્યારેક આપણને લાગે કે ડૉક્ટરે આપણી વાત પૂરી ના સાંભળી, તો કદાચ આપણે ગુસ્સે થવાને બદલે સમજી શકીએ કે એમની તાલીમ જ કદાચ ચિહ્નો પર વધુ ધ્યાન આપવાની રહી છે. આ સમજણ કદાચ સંવાદ માટે થોડી જગ્યા બનાવી શકે.
બરાબર. બીજું, આ સમજણ આપણને વધુ સારા પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. જો આપણને ખબર હોય કે તબીબી સત્ય હંમેશા નિરપેક્ષ નથી, પણ એ સમય સાથે, સંજોગો સાથે ઘડાયું છે, તો આપણે કદાચ બીજો અભિપ્રાય લેતા કે આપણી સારવાર વિશે વધુ જાણકારી માણતા અચકાઈશું નહીં. આપણે આપણી હેલ્થકેરમાં વધુ સક્રિય ભાગીદાર બની શકીએ.
ત્રીજું, આધુનિક ટેકનોલોજી જેમ કે સ્કેન વગેરે, એની શક્તિ અને મર્યાદા બંને સમજવામાં મદદ મળે. એ અદ્ભુત સાધનો છે, એમાં કોઈ શંકા નથી, પણ એ આખી વાર્તા નથી કહેતા. દર્દીનો પોતાનો અનુભવ, એની લાગણીઓ, એ પણ એટલું જ કદાચ વધુ મહત્વનું છે. આપણે ટેકનોલોજીના પરિણામોને દર્દીના અનુભવ સાથે કેવી રીતે બેલેન્સ કરવું એ વિચારી શકીએ.
અને ચોથું, અને આ મને બહુ મહત્વનું લાગે છે, તે આપણને હોલિસ્ટિક હેલ્થ એટલે કે સમગ્રલક્ષી સ્વાસ્થ્ય વિશે વિચારવા પ્રેરે છે. શરીર કંઈ ખાલી મશીન નથી. આપણું મન, આપણો સમાજ, આપણો અનુભવ, આ બધું જ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. ફૂકોનું પુસ્તક ભલે સીધી રીતે નહીં, પણ આપણને યાદ અપાવે છે કે માત્ર ભૌતિક શરીર પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પૂરતું નથી.
સાચું કહું ને, આ પુસ્તક વિશે જાણીને મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે આપણે જેને શરીરને જોવાની આધુનિક રીત કહીએ છીએ એ ખરેખર તો કેટલી તાજેતરની છે. ફક્ત 200-250 વર્ષ પહેલાં જ આ બધું બદલાયું એ વિચાર જ મને તો રોમાંચક લાગે છે. અને મારા માટે એલી શક્તિ અને જ્ઞાન કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલા છે એ વાત ખૂબ જ મહત્વની રહી. જે જાણે છે તેની પાસે સત્તા છે. આ વાત આજે પણ આરોગ્ય સંભાળમાં અને બીજા ઘણા ક્ષેત્રોમાં કેટલી બધી સાચી છે. અને પેલો વિચાર કે શરીર એક પુસ્તક છે જેને ફક્ત નિષ્ણાત જ વાંચી શકે એ પણ ઘણું બધું વિચારવા પ્રેરે છે.
તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે એક સવાલ મૂકી જઈએ છીએ વિચારવા માટે. ભવિષ્યની ટેકનોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, કે પછી હજુ વધુ એડવાન્સ સ્કેનિંગ પદ્ધતિઓ, એ આ તબીબી દૃષ્ટિને ફરી કેવી રીતે બદલશે? શું તે ડૉક્ટરની નજરને હજુ વધુ શક્તિશાળી, વધુ ભેદક બનાવશે, કે પછી તેમાં દર્દીના અનુભવ અને અવાજ માટે વધુ જગ્યા ઊભી કરશે?
અથવા એમ પણ વિચારી શકાય કે આપણે દર્દીની વાર્તાને, તેના અવાજને આ અત્યંત ટેકનિકલ બની ગયેલી સિસ્ટમમાં ફરીથી એક મહત્વનું સ્થાન કેવી રીતે અપાવી શકીએ? શું એ શક્ય છે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.